તારીખ 10/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવ સંતુલન રૂપ અનેકાંતના વિષયમાં પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 7.
નીચેથી શરૂ થાય છે. જ્ઞાન અને પુરુષાર્થ. જ્ઞાન ગુણ, જ્ઞાન શક્તિનો જ્ઞાનોપયોગ રૂપ પર્યાય છે. વીર્ય શક્તિનો પુરુષાર્થ નામનો પર્યાય છે. સદાય પરિણમનશીલ છે બંને ગુણ. મોક્ષ માર્ગમાં યથાર્થપણે બંનેનું સ્વરૂપ કેવું હોય કે જેથી જ્ઞાનથી પુરુષાર્થ વધે, પુરુષાર્થથી જ્ઞાન થાય, જ્ઞાનનો વિકાસ થાય, એ સંબંધીનું સ્પષ્ટીકરણ છે. પરમ તત્વનો આશ્રય સ્વભાવના જોરથી થાય છે. જ્યારે સ્વભાવ ઉપર જોર આવે ત્યારે આશ્રય થાય છે. જ્યાં સુધી તથારૂપ પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી સ્વભાવ ઉપરના જોરવાળો, ત્યાં સુધી સ્વરૂપ આશ્રય થતો નથી અથવા સ્વરૂપનું અવલંબન થતું નથી. અને એવું સ્વભાવ ઉપર જોર થવું તે જ સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે. જ્ઞાનમાં સ્વરૂપ આવ્યા વિના ક્યાં જોર જાવું, કેના કોના ઉપર જોર જાવું, એ તો કાંઈ બની શકે નહીં. અથવા અનાદિથી પોતાના સ્વરૂપથી અજાણ છે જીવ, તો એવા અજાણ્યા જીવને કોઈ સ્વરૂપ ઉપર જોર જતું પણ નથી. એટલે પુરુષાર્થ ઉત્પન્ન થયા પહેલાં સ્વરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અથવા સ્વરૂપ જ્ઞાન કારણ છે અને પુરુષાર્થ એનું કાર્ય છે. પુરુષાર્થ કારણ છે અને સ્વરૂપ જ્ઞાન કાર્ય છે એમ નથી. જ્ઞાન કારણ પડે છે રુચિ ઉત્પન્ન થવામાં, જ્ઞાન કારણ પડે છે પુરુષાર્થ થવામાં. જ્ઞાન જ કારણ છે. સમયસાર શ્રદ્ધા પ્રધાન ગ્રંથ કહેવામાં આવે છે, પણ શ્રદ્ધા થવા માટે જ્ઞાન સાધન હોવાથી ગ્રંથનું પ્રતિપાદન જ્ઞાનના માધ્યમથી છે, શ્રદ્ધાના માધ્યમથી નથી. જો આ વિચારણીય વિષય છે. જ્ઞાનતે આત્મા, જ્ઞાનતે આત્મા, જ્ઞાન માત્ર એમ કહીને બધે જ જ્ઞાનના માધ્યમથી અજ્ઞાન ટળે અને શ્રદ્ધા પ્રગટ થાય એ વાત લીધી છે. એટલા માટે એક સમયની પર્યાય રહિત જે દૃષ્ટિનો વિષય છે એ વાત અલ્પ માત્રામાં આવી છે. એ છઠ્ઠી ગાથામાં સ્પષ્ટ આવી છે, બીજી એટલી સ્પષ્ટ આવી નથી બીજી કોઈ ગાથામાં. કેમ કે જ્ઞાન સાધન છે એટલે જ્ઞાનથી સમજાવવું પડે છે, બીજો કોઈ એમાં ઉપાય નથી. નહીતર કહેવાય શ્રદ્ધા પ્રધાન ગ્રંથ, કેમ કે દ્રષ્ટિની મુખ્યતાથી કથન ઘણું છે. રાગને જે જળ કહે છે, રાગ સ્વભાવે કરીને કરી શકાતો નથી, વેદી કે ભોગવી શકાતો નથી, એમાં દ્રષ્ટિ પ્રધાનતાથી ઘણી વાતો છે. અને ટીકા તો મુખ્યપણે દ્રષ્ટિ પ્રધાન છે, કેમ કે આચાર્ય મહારાજને કહેવું છે શ્રદ્ધા કરાવી છે, તો પણ એનું સાધન જ્ઞાન છે, માટે બધી વાત જ્ઞાનથી કરી છે. મૂળ જ્ઞાન જ કારણ છે, જ્ઞાન જ સાધન છે, બીજો કોઈ ઉપાય જ નથી. અને એમાં કોઈ ઉપાયાંતરનો વિચાર પણ કરવા જેવો નથી. ઉપાયાંતરનો વિચાર કરવા જતાં કલ્પના થશે અથવા ઉન્માર્ગે જવાનું થશે, એટલા માટે એ વાત છે. શું કેવું છે અહીંયા? સ્વભાવ ઉપર જોર થવું તે જ સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે. અહીંયા શું કેવું છે કે ઘણાને એવું લાગે છે કે આત્માનું જ્ઞાન, આત્મા કેવો છે એવું જ્ઞાનમાં સમજાય છે, માટે જ્ઞાન થયું કેવું જોઈએ અને જ્ઞાન નથી થયું એમ કેમ કહેવાય? આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, દેહથી રાગથી ભિન્ન સ્વરૂપ છે, અસંખ્ય અનંત ગુણાત્મક છે, અસંખ્ય પ્રદેશાત્મક છે વગેરે, દ્રવ્ય ક્ષેત્રકાળમાં. તો એ જ્ઞાન વાસ્તવિક ક્યારે અને એ જ્ઞાન અવાસ્તવિક ક્યારે, આટલું વિચારવું જોઈએ. આ વિચારવા યોગ્ય વિષય છે. જે આત્માના જ્ઞાન સંબંધે જ્યારે વિચાર પોતે કરે છે સ્વાધ્યાયના કાળમાં, વિચારવા બેઠો છે ત્યારે એને વિચારવું જોઈએ કે જ્ઞાનની વાસ્તવિકતા શું અને જ્ઞાનની અવાસ્તવિકતા શું. કે જ્ઞાનની વાસ્તવિકતા એ છે કે સ્વભાવ ઉપર જોર જવું, તે જો આત્મ સ્વરૂપનું જ્ઞાન થતાં સ્વભાવ ઉપર જોર ન જાય તો એમ જાણવું કે જ્ઞાન વાસ્તવિક નથી, જ્ઞાન કાલ્પનિક છે. જ્ઞાન યથાર્થ છે કે અયથાર્થ છે, વાસ્તવિક છે કે કાલ્પનિક છે, એનો નિર્ણય કેવી રીતે કરવો? તો શાસ્ત્રને અનુસરીને જ્ઞાન હોય છે. વિદ્વાનોનું જ્ઞાન, ઊંધા લાકડા ન હોય એવા વિદ્વાનોનું જ્ઞાન લઈએ તો શાસ્ત્ર અનુસાર કથન બરાબર કરતા હોય છે, એ શાસ્ત્રથી વિરુદ્ધ કથન નથી કરતા હોતા. છતાં એ જ્ઞાન અયથાર્થ પણ હોઈ શકે છે, યથાર્થ પણ હોઈ શકે છે, એમાં બે ભેદ છે. જે જ્ઞાનથી પુરુષાર્થનું ઉત્થાન થાય તો સમજવું કે જ્ઞાન વાસ્તવિક છે, જે જ્ઞાનથી પુરુષાર્થ ન ઉપડે સમજવું કે જ્ઞાનમાં કલ્પના ભળે છે, જ્ઞાનની વાસ્તવિકતા અહીંયા નથી રહી. આ બહુ સ્પષ્ટ વિષય છે. સ્વભાવનું જોર ને પુરુષાર્થ બે ક્યાં જુદી જુદી વાત છે? સ્વભાવ પ્રત્યેનું જોર એ જ પુરુષાર્થ છે. એવું છે કે સાકર નાખો, ગોળ નાખો ને ગળ્યું ન થાય એ કેવી રીતે બને? બને જ નહીં. કોઈ એમ કહે કે પુરુષાર્થ તો અમે કરીએ છીએ, પુરુષાર્થ તો થાય છે પણ અનુભવ થતો નથી, વાત અસંભવિત ને અશક્ય છે. જેને પુરુષાર્થ થાય એને અનુભવ થાય, થાય ને થાય આની, પણ પુરુષાર્થ નથી થતો એવો કાંઈક વિકલ્પ થાય છે એમ સમજવું. એ પુરુષાર્થ નથી પણ રાગનું જોર છે, પુરુષાર્થનું જોર નથી પણ રાગનું જોર છે. અહીંયા જ્ઞાનનું જોર આવવું જોઈએ, રાગનું જોર ન આવવું જોઈએ. લ્યો ઠીક, ના એનો પુરુષાર્થ માપ નીકળે છે. ના, માપ નીકળવાનું, માપ કરવું, માપવું, પ્રમાણ કરવું એ જ્ઞાનનો ધર્મ છે. શું? માપવાનો જ્ઞાનનો ધર્મ છે. ચિકિત્સા કરીને માપે છે, ચિકિત્સા કરવું એ જ્ઞાનનો ધર્મ છે, માપવું એ જ્ઞાનનો ધર્મ છે. તો જ્ઞાન માપી લઈએ છે, જ્ઞાન પોતાને માપી લઈએ છે. અજ્ઞાન અવસ્થામાં એટલું કરી શકે છે, એને ખબર પડે કે આત્મા સંબંધી જાણ્યું, આત્મા સંબંધી વાંચ્યું મેં, આત્મા સંબંધી હું સમજ્યો, છતાં મને આત્માનો અનુભવ થાય એ પ્રકારનો પુરુષાર્થ ઉપડ્યો નથી, ઉપડતો નથી અને અનુભવ થતો પણ નથી. તો અજ્ઞાન અવસ્થામાં પણ એ જ્ઞાન માપી શકે છે કે આ જ્ઞાન વાસ્તવિક નથી, આ જ્ઞાન કાલ્પનિક છે, એમ સમજી શકાય છે. સમજણની ભૂમિકામાં હજી અહીં સુધી કામ થઈ શકે છે. શું અને જો એટલી સમજણ થાય તો મને જ્ઞાન છે એવા બફમમાં ન રહીએ, નહીતર જોખામાં રહી જાય કે મને જ્ઞાન છે, હું સમજું છું, હું જાણું છું. જો આ જન્મ દારિદ્ર હોય, આ જન્મ દારિદ્ર હોય અને એક બટકું રોટલા માટે યાચના કરવી પડતી હોય દીન ભાવે, એના ઘરમાંથી નિધાન નીકળે, એટલે ખોડું તૂટી ગયું હોય ને નળિયા વેર વિખેર થઈ ગયા હોય ને ચલાવવાના નળિયા ગોઠવવાના પૈસા ન હોય, કેમ કે બટકું રોટલાના વાંધો છે, એના ઘરમાંથી અંદર ઓરડામાંથી નિધાન નીકળે, હે તો જોરમાં આવી જાય કે ન આવી જાય? હે જોવે એટલે જ્ઞાન થાય ત્યારે ને, જોવાનો અર્થ શું છે? ચીજ તો પડી છે ત્યાં ને ત્યાં પડી છે, હજી હજી કાંઈ એમાંથી લીધું નથી, વાપર્યું નથી, કાંઈ ભોગ્યું નથી, કાંઈ કર્યું નથી, ચીજ પડી છે ત્યાં જ પડી છે, નહીં તો પડી હતી ત્યાં જ પડી હતી. પહેલાં એ વિષયમાં અજાણ હતો, પછી એ વિષયમાં એને જ્ઞાન થયું. જ્ઞાન થતાં શું થયું, એની વાસ્તવિકતા શું છે, હે આવે કે ન આવે? ખબર પડે કે કેન્સર થયું છે, એ તો થયું હતું ત્યારે થયું હતું, કંઈ ખબર પડી ત્યારે નથી થયું. થયું છે તો પહેલાં થયું છે, પણ ખબર પડી ત્યારે થયું છે, હે પણ ભીંસ ક્યારે આવે? જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન થયા વિના ભીંસ ન આવે. વેપાર કરતો જાય, 12 મહિના હિસાબ કિતાબ કાઢે ત્યારે ખબર પડે, કરે આપણે તો વેપાર કર્યો છે પણ આમાં તો મોટો ખાડો છે, નુકસાનીનો ધંધો કર્યો છે. આપણે એમ માનતા હતા કે 5નું લાવીને 5.25 વેચ્યું, પણ ખર્ચો એટલો મોટો છે કે 4.25 વેચીએ ત્યાં સુધી ખોટ જાય એવું છે, 6 રૂપિયા ખોટ જાય એવું છે, અને વેચ્યું 5.25, આમાં તો ખાડો પડી ગયો. તો ખોટ તો વહેલા ગઈ છે, પણ આ પેઢી ઉપડી જશે એવી ખબર ક્યારે પડે? જ્યારે એને ખબર જ્ઞાન થાય ત્યારે કે આ ખોટ ગઈ છે. આમાં જ્ઞાનની વાસ્તવિકતા એ છે કે જો જ્ઞાન બરાબર થાય, યથાર્થ થાય, તો એની ભીંસ આવ્યા વિના રહે નહીં. જો જ્ઞાન યથાર્થ ન થાય તો જાણીને એક કરોડ શીલો ટાઢો થઈને પીડ્યો રહે. ઠીક છે, આત્મા આત્મા અનંત ગુણનો ધણી ખરો, આત્મામાં અનંત જ્ઞાન ખરું, પણ આપણે તો એવું છે ને કે બહુ સાધારણ માણસ રહ્યા. શું વાસ્તવિકતા એટલે જે હું છે એ હું બરાબર જ્ઞાનમાં ગ્રહણ થવું, પરિસ્થિતિ બરાબર જ્ઞાનમાં આવી જવી. બરાબર પરિસ્થિતિ જ્ઞાનમાં આવે, જેવી સ્થિતિ છે મૂળ સ્વરૂપની એવી સ્થિતિ જો જ્ઞાનમાં આવે તો 3 લોકનો નાથ છું એમ સીધું જ આવી જાય છે. એમાં એવું છે કે વિકલ્પ સહિત વિચાર કરે છે, એમાં રાગની પ્રધાનતામાં કલ્પના થાય છે. અનાદિને વિકલ્પ સહિત દશામાં રાગની પ્રધાનતા વર્તે છે, અને એ જ પરિસ્થિતિમાં જ્યાં સુધી એ જ્ઞાન કરે છે ત્યાં સુધી પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી, વાસ્તવિક જ્ઞાન થતું નથી. કેમ કે જ્ઞાન સ્વભાવનું જ્ઞાન કરવું છે, અને રાગમાંની પ્રધાનતામાં એટલે રાગમાં હું પણ રાખીને જ્ઞાન કર્યું, એટલે વિપક્ષમાં રહીને જ્ઞાન કર્યું. એને એને જ્ઞાનના પક્ષમાં આવવું જોઈએ, જ્ઞાનમાં હું પણ થવું જોઈએ, જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન લક્ષણથી જ્ઞાન થવું. નહીં, નિર્વિકલ્પ ભલે સ્વવિકલ્પ દશામાં પણ જ્ઞાનની પ્રધાનતામાં ભાવ ભાષણ થાય છે. ભાવ ભાષણ થાય છે એટલે આખો પ્લેટફોર્મ બદલાય જાય છે. પુરુષાર્થનો ઉત્થાન પહેલું ક્યારે થાય? નિર્ણયના સમયથી. જ્યારથી ભાવ ભાષણ થાય ત્યારથી પુરુષાર્થ ઉપડે ઉપડે ને ઉપડે, એ ભાવ ભાષણનું લક્ષણ છે. ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય છે. શું? ભાવ ભાષે તો ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થયા વિના રે નહીં. એ તો આપણે પરમાગમ સારમાંથી ઘણી વાર આધાર લઈએ છીએ ગુરુદેવના વચનનો. જીવના સ્વરૂપનું, કોકના સ્વરૂપનો, કોક જીવના સ્વરૂપનો નિર્ણય કરે છે એમ થયું ને. હા, એમ એવો અભ્યાસ થાય છે એને પરલક્ષી અભ્યાસ કહે છે શાસ્ત્રમાં. એને પરલક્ષી શાસ્ત્રનો અભ્યાસ કહે છે. એવો અભ્યાસ અગિયાર અને નવ પૂર્વ પર્યંતનો કરે અને અભવી જીવ પણ કરી શકે છે, પણ એનું ફળ સંસાર છે, બીજું કાંઈ નથી. એનું ફળ મોક્ષ નથી. એટલે તો એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ વારંવાર કે યથાર્થ જ્ઞાન શું, અયથાર્થ જ્ઞાન શું, સ્વલક્ષી જ્ઞાન શું, પરલક્ષી જ્ઞાન શું. વિધિના પ્રકરણમાં સ્વલક્ષી પરલક્ષીનો વિષય ચર્ચો છે. એટલે સ્વભાવ ઉપર જોર થવું તે જ સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે. જ્ઞાન થાય ત્યારે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય એ વાત આવી ગઈ હતી. હવે અહીં ઉલટાવીને વાત કરી, વાત એની જ છે, પણ ફેર કેટલો પડે છે કે સ્વભાવ ઉપર જોર થવું તે જ્ઞાનની વાસ્તવિકતા છે. એમથી પુરુષાર્થ પ્રધાન જ્ઞાનની વાત લીધી, જ્ઞાન પ્રધાન પુરુષાર્થની વાત લેવાને બદલે પુરુષાર્થ પ્રધાન જ્ઞાનની વાત લીધી. અન્યથા એટલે બીજી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ સંબંધિત ક્ષયોપશમવાળું જ્ઞાન અનાદિથી કશાયના જોરમાં રહીને પ્રવર્તું હોવાથી તે રાગ અથવા પરનો આશ્રય છોડાવવા સમર્થ નથી. હવે અહીંયા એક બીજું પડખું લીધું કે અનાદિથી જે ક્ષોપસમ જ્ઞાન વર્તે છે એ કશાય ઉપરના જોર વાળું વર્તે છે. જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં એક આ મુદ્દાનો પણ તફાવત છે. જ્ઞાનીની વાણીમાં સ્વભાવ ઉપરનું જોર આવે છે, અજ્ઞાનીની વાણીમાં રાગ ઉપર અને કશાય ઉપર જોર ચાલુ જ છે એને તો. એટલે એ પ્રકારની એની વાણી નીકળે છે, બેમાં તફાવત પડી જાય છે. સ્વભાવ ઉપર ભીંસ આવતી હોય ને જે વાણી નીકળે એનો ધ્વનિ જુદો હોય છે, એનો અંડરટોન જુદો હોય છે, એનું રહસ્ય જુદું હોય છે, એનો આશય જુદો હોય છે. આશય ફેર કહે છે શ્રીમદજી એને, આશય ફેર કહે છે. 679માં જે જ્ઞાની અજ્ઞાનીની વાણી લીધી ને એમાં આશય ફેર છે એમ કહ્યું છે. ગુડ શબ્દ વાપર્યો છે. આશય ફેર એટલે શું? કે એકનો આશય વિતરાગતાનો હોવાથી વિતરાગતા ઉપર જોર આવે છે. વિતરાગતા ઉપર જોર આવે છે એટલે સ્વભાવ ઉપર જોર આવે છે. બીજો રાગના જોરમાં, કષાયના જોરમાં તો ઊભો જ છે. તો કષાયના જોરમાં ઊભો ઊભો એ કેવી રીતે વાણી એની આવશે? કષાયના જોરવાળી વાણી આવશે. ભલે ગમે એટલો બાહ્ય ત્યાગ કર્યો હશે, ભલે ગમે તેટલા શાસ્ત્રો વાંચ્યા હશે, પણ એનું ભીંસ આવશે એ જાતને. આ ફેર પડી જશે, બેની વાણીમાં આ જાતનો ફેર પડી જશે. એટલે એ વાત લીધી છે કે અન્યથા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ સંબંધિત આત્માના, આત્માનું દ્રવ્ય, આત્માનું ક્ષેત્ર, આત્માનો કાળ, આત્માનો ભાવ એટલે સ્વભાવ, એ સંબંધિત ક્ષોપસમ વાળું જ્ઞાન અનાદિથી કશાયના જોરમાં રહીને પ્રવર્તું હોવાથી, આ અનાદિની પરિસ્થિતિ છે, તે રાગ અથવા પરનો આશ્રય છોડાવવા સમર્થ નથી. એવું ક્ષોપસમ જ્ઞાન જે કશાય ઉપર ભીંસ દઈ રહ્યું છે એવું જ્ઞાન સ્વરૂપનો આશ્રય નહીં કરે. કેમ કે એનો આશ્રય તો રાગ ઉપર છે, ભીંસ ત્યાં એની ચાલે છે, એ સ્વભાવ ઉપરનું આ ભીંસવાળી વાત ક્યાંથી લાવશે? અને એ એ જ્ઞાનથી એને સ્વભાવનો આશ્રય નહીં થાય અને રાગનો આશ્રય છૂટશે નહીં, મટશે નહીં, આ પરિસ્થિતિ બની રહેશે. અટપટી એટલે શું છે કે અનાદિથી રાગ ઉપર ભીંસ છે જેમને, રાગ જ એનો આત્મા થઈ પડ્યો છે. તો બહુ ચીકણી પ્રકૃતિ હોય, બહુ ઠાગ્રહી પ્રવૃત્તિ હોય, અસરળ અથવા જીદવાળી પ્રકૃતિ હોય, એને નથી કહેતા કે ભાઈ એ એનો આત્મા છે, હવે પ્રાણને પ્રકૃતિ હારે જશે. ત્યારે શું કહે છે માણસ કે ભાઈ એ વાત એને છોડાવવાનો તમે મહેનત કરો, એને પ્રાણને પ્રકૃતિ હારે જશે, કેમ કે એ તો એ જ એનો આત્મા છે. શું પછી ગમે એ કહેવા આવે ને તીર્થંકર કહેવા આવે તો એ ન ફરે, ન ફરે એટલે ન જ ફરે. તો એ શું છે કે એને આત્માનું બધું બળ, પોતાનું જેટલું પર્યાય એમાં વિકાસ છે, વીર્યગુણનો પુરુષાર્થ જેટલો ઉઘડેલો છે, એ બધું એક જ ઠેકાણે રાગ ઉપર એને રાખી દીધું છે અને એ એ સર્વસ્વ કરી નાખ્યું છે. પછી અહીંયાથી એ છૂટી શકતો નથી. એની વાણીમાં એ તો જ્યાં સુધી પ્લેટફોર્મ બદલાય નહીં, જ્યાં સુધી સ્વભાવ ઉપર, સ્વભાવના લક્ષ્ય સ્વભાવ ઉપર જોર આવે નહીં, ત્યાં સુધી જીવની આ સ્થિતિ તીવ્ર મંદપણે હોય જ છે. તીવ્રપણે હોય એનો ખ્યાલ આવી જાય છે, મંદપણે હોય એનો ખ્યાલ નથી આવતો. પણ એની આ જ સ્થિતિ હોય છે મિથ્યાત્વ અવસ્થામાં જીવની. એટલે કષાયના જોરમાં રહીને પ્રવર્તતા જ્ઞાનમાં રાગ અને પરનો આશ્રય છોડાવવાનું સામર્થ્ય નથી, શક્તિ નથી. એ જ્ઞાન બેકાર જાય છે એનું કારણ એ છે. જ્ઞાનની અસર નથી થતી એનું કારણ આ છે. સ્વભાવ પ્રત્યે જોર થવામાં કૃત્રિમતા ન થાય તે પણ લક્ષમાં રાખવા યોગ્ય છે. એ જે પહેલો પ્રશ્ન હતો એ કે જોર તો અમે કરીએ છીએ સ્વભાવ ઉપર, બહુ જોર કરીએ છીએ, નિશ્ચયની ખૂબ વાતો કરીએ છીએ, નિશ્ચયના ખૂબ વિચાર કરીએ છીએ, વિકલ્પ પણ નિશ્ચયના જ કરીએ છીએ, વિચારમાં પણ નિશ્ચય ઉપર જોર દઈએ છીએ, વાણીમાં પણ નિશ્ચય ઉપર જોર દઈએ છીએ, બીજી ચર્ચા કોઈ અમારી પાસે કરે તો ઉડાડી દઈએ અમે વાતને, નહીં એ વાત કરોમાં, નિશ્ચયની વાત કરો કરવી હોય તો. જોર સાચું છે કે ખોટું? કૃત્રિમતા થતી હોય તો એ જોર ખોટું છે. કૃત્રિમતા કે શું કહેવું ને અકૃત્રિમતા શું કહેવી? કે સ્વભાવ લક્ષમાં હોય તો સહજ જ જોર આવે, સ્વભાવ લક્ષમાં ન હોય તો એમ નેમ સાંભળેલું છે, નક્કી કરેલું છે વિચારથી કે જોર તો સ્વભાવ ઉપર દેવા જેવું છે. ગુરુદેવ કહેતા હતા કે નિશ્ચયનો પક્ષ કર, શું વ્યવહારનો પક્ષ કરીશ નહીં તો નિશ્ચયનો પક્ષ કરજે, આવું શ્રી ગુરુનું ફરમાન છે. માટે અમે તો નિશ્ચયનો જ પક્ષ કરીએ છીએ કે કૃત્રિમતાથી પણ એ કાર્યની સિદ્ધિ થતી નથી. એટલે સ્વભાવ પ્રત્યે જોર દેવામાં કે જોર થવામાં કૃત્રિમતા ન થાય તે લક્ષમાં રાખવા યોગ્ય છે. ધ્યાન ખેંચ્યું છે મનના સંગે વિચાર જ્ઞાનમાં જ્ઞાયક તત્વની કલ્પના થાય અને તદ અનુસાર ચિંતન મનન ઘોલન વગેરે ચાલે તો પણ સ્વાભાવિક પુરુષાર્થના અભાવને લીધે અનુભવ સધાતો નથી. આ પરિસ્થિતિ પ્રાય મુમુક્ષુ જીવની થાય છે. શાસ્ત્રનો અભ્યાસ કરે અને જ્ઞાયક તત્વનો નિર્ણય કરે, જ્ઞાયક તત્વનો નિર્ણય કરીને પછી એમ પણ વિચારે કે આપણે જ્ઞાયક તત્વનું ચિંતન કરવું, જ્ઞાયક તત્વનું મન કરવું, એનું ઘોલન કર્યા કરવું, છતાં પણ બહુ લાંબા સમય સુધી એનું કોઈ ફળ જોવામાં આવતું નથી. વળી દર્શન મોહની પ્રકૃતિ બહુ વિચિત્ર છે. પ્રકૃતિ એટલે એનો સ્વભાવ કે આવી શરૂઆત કરે ત્યારે થોડો દર્શન મોહ દબાય, કેમ કે એને બીજો રસ્તો ન પકડ્યો, આત્માના આશ્રય કામ કરવાનો વિચાર કર્યો માટે. પણ કલ્પના કરી અને ચિંતન મનન ઘોલન ચાલુ રાખ્યું લાંબા કાળ સુધી, એટલે કલ્પના દ્રઢ થઈને દર્શન મોહની તીવ્રતા કરી. એનું ફળ તો ન આવ્યું સ્વરૂપાનુભવ, એવું ફળ તો ન આવ્યું, પણ ઉલટાનું સ્વરૂપ અનુભવમાં વિઘ્ન ઊભું થાય એવું દર્શન મોહની તીવ્રતા વાળું ફળ આવી ગયું. પ્રયોજન સિદ્ધિમાં એક બોલ લીધો છે કે ઘણા સમય સુધી જો શાસ્ત્ર અધ્યયન કરે અથવા તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તો પ્રારંભમાં દર્શન મોહ મંદ થાય છે, પણ આગળ જતા ઓગસંજ્ઞાએ તેમાં સમય પસાર કરેલો હોવાથી દર્શન મોહ પાછો તીવ્ર થઈ જાય છે. નહીતર તો ઘણા એમ કે ભાઈ આવા સરસ વિદ્વાન હતા ને કેમ ફરી ગયું ચક્કર, આનું કેમ ફરી ગયું, એમ નથી માણસ કહેતા, ભાઈ ફરી જાય એમાં એવું છે. શરૂઆતમાં દાખલ થાય ત્યારે ભાવના લઈને આવ્યો હોય, થોડો દર્શન મોહ દબાય, પછી જૂનો થાય વધુ જૂનો થાય વધુ જૂનો થાય, દર્શન મોહ તીવ્ર થતો જાય. જૂના મુમુક્ષુને વધારે માર્ક આપવા, જૂના વિદ્વાનને વધારે માર્ક આપવા કે નવાને આપવા, કોને આપવા માર્ક વધારે? યથાર્થતા. જૂનામાં તો આટલું નુકસાન થવાનો સંભવ છે, જૂના થવામાં જોખમ છે, અને જૂના થયા હોય એને વિચારી લેવા જેવું છે, નહીતર આ ગડબડ થાય છે. જેમ માણસને કહે છે ને મોટી ઉંમર થાય તો એનું જ્ઞાન વધ્યું હોય, એનો અનુભવ વધે તો બુદ્ધિની પીડતા અને એવું પ્રવૃત્તા વધવી જોઈએ ને, ઉંમરની પ્રવૃત્તા સાથે જ્ઞાન પ્રૌઢ થવું જોઈએ ને, તો હાઈઠે બુદ્ધિ નાઠે હું કરવા કહે છે, ચક્કર કેમ ફરે છે ત્યાંથી હાઈઠે ને હાઈઠ વર્ષ પછી? હે, બુદ્ધિ કેમ ફરે છે કે આખી જિંદગી જે કાંઈ એને રાગ રગડ્યો, રાગ રસ રગડ્યો, પાઘડીનો વળછેડે આવીને ઉભો છે. પાછલી જિંદગીમાં પ્રકૃતિ છે એ જોર કરે છે, પોતાનું બળ વિચાર બળ મળવું પડે છે, અને કોઈ કોઈ જીવોને તો નીચી ગતિનો જે અનુબંધ થઈ ગયો હોય છે એને લઈને તથા પ્રકારના પ્રારંભિક ભાવો ઉદયમાં આવવા માંડે છે. એટલે નથી કહેતા કોઈ આવે બોલ બહુ કરે છે, પહેલાં આટલું નહોતા બોલતા, પણ હવે આ અમુક અવસ્થા થયા પછી બોલવાનું વધી ગયું છે. શું કારણ છે? એવો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. શું તો ફલાણું થઈ ગયું છે, એનું શું કારણ છે? કે જે ગતિનો બંધ પીડ્યો હોય છે એની કેટલીક પ્રકૃતિનો ઉદય શરૂ થઈ જાય છે. કોઈ વહેલા ઓછી સ્થિતિવાળા હોય છે તો એ અનુસાર પછી એના બધા ચિહ્નો ઊભા થઈ જાય છે. પુનનો લગભગ તો બહુ ભાગ તો બીજા ભાવમાં જ આવે છે, પણ આવી કોઈ કોઈ અનિષ્ટ પ્રકૃતિઓ હોય છે નુકસાન કરનારી, એ કોઈ કોઈ વાર બહાર આવી જાય છે. હોનાર સારું હોય તો એ પ્રકાર પણ હોય છે, હોનાર સારું હોય ઊંચી ગતિમાં જવાનું એવો પણ પ્રકાર કોઈ હોય છે, ન હોય એવું નથી, બંને પ્રકાર હોય શકે. દર્શન મોહ એટલે પોતાના ભાવમાં મિથ્યા શ્રદ્ધાનો તીવ્રતા થવી, મંદતા થવી, એ બધો પ્રકાર છે. પ્રયોજન સિદ્ધિ વાંચ્યો ને, એમાં તો એ વિષયનો વિસ્તાર છે. મંદ થાય, તીવ્ર થાય અને અભાવ થાય, ત્રણ પડખા લીધા છે. વાંચતા શ્રદ્ધાન હા થઈ જાય એવું છે. ઓઘ સંજ્ઞાને કારણે વાંચે છે, સમજે છે, પણ રાગની પ્રધાનતા છોડતો નથી. વાંચવામાં તો એમ આવે છે કે કે તું જ્ઞાનની પ્રધાનતા કર અને રાગની પ્રધાનતા છોડ, છતાં ન છોડે. શું તો એ ન છોડે એમાં જે ચાલ ચાલ્યો તો દૂર ગયો કે ન ગયો? ચાલ્યો એટલો દૂર ગયો કે ન ગયો? આ સીધી વાત છે, એવી રીતે છે. એ વાત છે, આગળ થોડું લીધું છે. શુભ રાગની પ્રધાનતા હોય છે, અશુભ રાગની પ્રધાનતા હોય છે. જ્યાં સુધી જ્ઞાનની પ્રધાનતા ન થાય પછી શુભ અને અશુભ એની કોઈ ભેદ પાડવાની બહુ જરૂર નથી, રાગની જ પ્રધાનતામાં ઊભો છે. જ્યાં સુધી જ્ઞાન સ્વભાવને ઓળખીને જ્ઞાનનું લક્ષ્ય ન થાય, સ્વભાવનું લક્ષ્ય ન થાય, ત્યાં સુધી જ્ઞાનની પ્રધાનતા આવે નહીં. અને ત્યાં સુધી અનાદિથી રાગની પ્રધાનતામાં ઊભો છે, ઊભો જ છે અનાદિથી. એની પરિસ્થિતિમાં એનું શ્રદ્ધાન સવળું નહીં થાય. સાચું સમજશે તો નાયક દેખાતો નથી, નાયકનું લક્ષ્ય નથી, અને એમને મધ્યથી નાયક 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 કરે છે. એથી કંઈક નાયકનો કાંઈ પત્તો લાગે એવું નથી. હા, જાણે બરાબર છે, પણ જાણેમાં જાણીને એ પ્રમાણે એને તૈયાર થવું જોઈએ ને, પલટા પલટો ખાવો જોઈએ ને. નહીં, પલટો ખાય એટલે શું છે, જ્ઞાનની પ્રધાનતામાં આવવું જોઈએ ને, એ જાણવામાં આવે છે કે નથી આવતું. રાગની પ્રધાનતા છોડવી, જ્ઞાનની પ્રધાનતા કરવી, એમ જાણવામાં આવે છે કે નથી આવતું? પછી એમ ન કરે તો એને શું જાણ્યું? જાણ્યું પણ શું જાણ્યું એને, કે કાંઈ જાણ્યું નથી એમ છે. ભાવનાની મૂળમાં ખામી છે અને અવલોકનની ખામી છે. જોતો નથી કે જ્ઞાન કેવી રીતે ચાલે છે. જ્ઞાન જ્ઞાનની પ્રધાનતાવાળું પરિણમન ચાલે છે, રાગની પ્રધાનતાવાળું પરિણમન ચાલે છે, તપાસતો નથી. શું વાત એમ છે કે છે, આ ભાવોનો વિષય છે. આ બધો વિષય શું ચાલે છે? આત્માના ભાવોનો વિષય ચાલે છે. હવે ભાવોને જોયા ને તપાસ્યા વિના એનો અભ્યાસ કરે જાય, એ અભ્યાસમાં શું છે? એ અભ્યાસ તો ખાલી ખોખું છે. જે ભાવોનો આ અભ્યાસ ચાલે છે એ ભાવોની સાથે ટેલી કર્યા વિના શું એમને દાખલા ગણે જ જાય છે, આંકડા માંડે જ જાય છે, પણ તારો જવાબ સાચો છે ખોટો છે કાંઈ તો મેળ તો મેળવ. રકમો બધી આપે છે ગણિતની અંદર, છેલ્લે જવાબ મૂકેલા હોય છે પાછળ. તો તે દાખલા ગણ્યા જવાબ મૂક્યા, દાખલા ગણ્યા જવાબ મૂક્યા, પણ તારો એક જવાબ સાચો નથી. તો તું જો પાછળ બધા લખ્યા છે, દાખલા બધા ગણી નાખ્યા, જવાબ એક કે સાચો નથી. દાખલા ગણ્યા કે ન ગણ્યા, દાખલા આવડ્યા કે ન આવડ્યા, કે એક કે આવડ્યા નથી, કેમ કે જવાબ ખોટો છે. ત્રીજા પાને વાત લીધી છે, આમાં આમાં ત્રીજા પાને. એવું તો એ છેતરવાની વાત થઈ ગઈ ને, ખોટી રીતો ને સાચો જવાબ આવે ક્યાંથી? આવે જ નહીં. હા, તો એ જવાબ ખોટો છે ને, રીત પદ્ધતિ ખોટી છે બે. એનો એનો જવાબ સાચો હોય તો એ ખોટો જ છે. એને એવી રીતે પરીક્ષાની અંદર કોઈએ દાખલો ગણ્યો હોય કે રીત ખોટી હોય, જવાબ સાચો મૂક્યો હોય તો એને માર્ક આપે કે ન આપે? પરીક્ષક એને માર્ક નથી આપતા, તોય નથી આપતા માર્ક, જવાબના માર્ક નથી મળતા. પહેલેથી છેલ્લે સુધી બરાબર ગીણ્યું હોય એના જ માર્ક મળે. સાચા જવાબ નહીં તો સમજે કે આ અઠી અઠી જવાબ મૂકી દીધો છે આ, એને ખબર નથી આ દાખલાનો આ જવાબ આવે છે, એને ખબર નથી. માટે એનું અજ્ઞાન છે. એ અજ્ઞાનનો માર્ક શું આપે? જ્ઞાનનો માર્ક મળે ને. ત્રીજા પાને જુઓ, ફૂદડી કરી છે ને એમાં પહેલી ફૂદડી. સ્વલક્ષી જ્ઞાન જ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે, પરંતુ પરલક્ષી આગમ જ્ઞાન અનાદિ વિપરીત શ્રદ્ધાને પલટાવવા સમર્થ નથી. એને શ્રદ્ધા સવળી નહીં થાય. સ્વલક્ષી જ્ઞાનથી શ્રદ્ધા સવળી થશે, પરલક્ષી જ્ઞાનથી કદી શ્રદ્ધા સવળી થતી નથી. ભલે અભ્યાસ જ્ઞાનનો શાસ્ત્રનો અભ્યાસ ગમે એટલા વર્ષ કરે, જેમ રાગથી વિપરીત શ્રદ્ધા પલટતી નથી, રાગ સાધન થઈને વિપરીત શ્રદ્ધાને પલટાવી શકાતી નથી, તેમ પરલક્ષી જ્ઞાન પણ સમ્યક શ્રદ્ધાને ઉત્પન્ન કરવા અસમર્થ છે. જેમ રાગ સાધન ન થઈ શકે, તેમ પરલક્ષી જ્ઞાન પણ સાધન ન થઈ શકે એમ કહ્યું છે. હવે અહીંયા એમ કહેવું છે કે એવો રાગ અથવા પરનો કશાયના જોરમાં રહીને પ્રવર્તું હોવાથી તે રાગનો આશ્રય છોડાવવા સમર્થ નથી એવું જ્ઞાન, અને પરનો આશ્રય પણ છોડાવવા સમર્થ નથી. સ્વભાવ પ્રત્યે જોર થવામાં કૃત્રિમતા ન થાય તે લક્ષમાં રાખવા યોગ્ય છે, એટલે વિકલ્પનું જોર દીધે રાખે એમની. મનના સંગે વિચાર જ્ઞાનમાં જ્ઞાયક તત્વની કલ્પના થાય આગળ આવે, અને તદનુસાર જ્ઞાયકનું ચિંતવન મનન અને ગોલન વગેરે પણ ચાલે, તો પણ સ્વાભાવિક પુરુષાર્થના અભાવને લીધે અનુભવ સધાતો નથી અથવા અનુભવ સાધ્ય થતો નથી. ચિંતવન મનન કર્યા કરે, પ્રવૃત્તિ ન હોય, નિવૃત્તિ હોય, અને સામાન્ય રીતે ઉત્તર અવસ્થામાં માણસ નિવૃત્તિ લે છે, શરીર કામ કરતું ઓછું થાય છે, કામ કરનારા બીજા પરિવારમાં તૈયાર થઈ જાય છે, પોતે પણ નિવૃત્તિ લઈને આત્માના જ્ઞાન કરવાના વિષયમાં ચિંતવન મનન વાંચન શ્રવણ એ આદિ પ્રવૃત્તિમાં આવે છે. ઘણો સમય જાય તો પણ એમ વિચાર કરે છે કે કેમ આ અનુભવ કેમ ન થયો, અનુભવ નહીં થવાનું શું કારણ, અનુભવ નથી થયો એનું એ કારણ છે કલ્પના કરી છે, વાસ્તવિક જ્ઞાન કર્યું નથી. વાસ્તવિકપણે તો સ્વભાવના ભાવભાષણથી સ્વભાવનું સામર્થ્ય જ્ઞાનમાં આવવાથી સ્વભાવનું ચૈતન્યનું વીર ઉછળે તો જ તેમાં કૃત્રિમતા થતી નથી. આ અકૃત્રિમ છે, સહજ થાય છે. જો સ્વભાવ લક્ષમાં આવે, સ્વભાવ એટલે કે સ્વભાવનું સામર્થ્ય ગ્રહણ થાય કે મારું આટલું સામર્થ્ય છે, તો એને પુરુષાર્થ એકદમ ઉછાળો ખાધા વિના રહે નહીં, એ સહજપણે ઉછાળો ખાઈ જાય છે. એ જોર લાવવું પડતું નથી. નુકસાન થાય ત્યારે શોકનો વિકલ્પ કરીને શોકને લાવવો પડતો નથી કે હું શોક કરવા બેસું. લાભ થાય ત્યારે હરક કરવાનો વિકલ્પ કરીને હરક કરવા નથી બેસતો. વગર વિકલ્પે શરૂ થઈ જાય છે હરક શોક, કે થાય છે કે નહીં એમ અહીંયા વિકલ્પ કરવાની જરૂર નથી. સ્વભાવનો વિકલ્પ કરું તો મને સ્વભાવ ઉપર જોર જાય, હું સ્વભાવનો વિકલ્પ વિચાર ન કરું તો મને સ્વભાવ ઉપર જોર ન જાય, એ વાત અહીંયા હવે નથી રહેતી. શું મિત્ર પેલો એમ વિચારે છે કૃત્રિમતા વાળો કે આપણે વારંવાર સ્વભાવનો વિચાર કરીએ, સ્વભાવનું સ્મરણ કરીએ, સ્વભાવનો વિચાર કરીએ, સ્વભાવનું વાંચન કરીએ, નહીંતર આપણો ઉપયોગ બી જઈએ જાય છે. શું માટે શાસ્ત્ર લઈને બેસીએ, શું કાંઈક સાંભળવાનું સાધન રાખે, અત્યારે આ ટેપ થઈ ગઈ, નહીંતર જ્યાં કોઈક સંભળાવનાર મળે ત્યાં જઈને બેસે. હવે આપણને ઉપયોગ બરાબર કામ કરે માટે આ બધું કરીએ, નહીંતર ઉપયોગ બીજે લાગી જશે, એ કૃત્રિમતાથી કામ નહીં થાય. વિચાર કર્યા વિના પણ સીધું સ્વભાવને લક્ષે સ્વભાવ ઉપરનું જોર જો સહજ વર્ત્યા કરે તો એમાં કૃત્રિમતા નથી, અને એ જોરથી સ્વાનુભવ વગેરેની પર્યાય અધ્યાત્મ દશાઓ ઉત્પન્ન થાય છે. એ સિવાય બીજી કોઈ રીતે આ કામ થતું નથી, અને બીજી કોઈ પણ રીત છે તે માર્ગ નથી, બલકે ઉન્માર્ગ છે. માર્ગ તો નથી પણ ઉન્માર્ગ છે. એટલે આપણને સહજ ન થતું હોય ત્યાં સુધી આમ તો કરીએ, આમ કર્યા કરીએ આપણે, મિત્ર એમ વિચારે કે વાત સાચી, ચાલો તમારે વાસ્તવિકપણે અને સહજપણે થવું જોઈએ, એ વાત અમને માન્ય છે. પણ ત્યાં સુધી ન થાય ત્યાં સુધી તો આમ કર્યા કરીએ કે ન કર્યા કરીએ, આ વળી બીજી પાછી માથાકૂટ ઊભી થાય. એ તો તે નિર્ણય કરી નાખ્યો, તારા કાર્ય કરવાની રીતનો વિધિનો તે નિર્ણય કરી નાખ્યો, અને ખોટી વિધિને ત્યાં સુધી પકડી રાખવી છે. જ્યાં સુધી સાચી વિધિ ન થાય ત્યાં સુધી ખોટી વિધિને મારે પકડી રાખવી છે. તો કોઈ દી ખોટી વિધિ છૂટશે નહીં ને સાચી વિધિમાં આવશે નહીં, આ પરિસ્થિતિ થશે. એટલે એને ત્યાં ખેદ થવો જોઈએ કે આ શાસ્ત્ર વાંચનનો અર્થ શું છે, આ આત્માના વિચાર કરવાનો અર્થ શું છે. આ તો બધું નિરર્થક મારું જાય છે, મારો સમય નિરર્થક જાય છે, મારી શક્તિ પણ નિરર્થક જાય છે, એનો એને ખેદ આપવો જોઈએ. એના બદલે હું કર્યા કરું, જેટલું કરે એની ગણતરી કરે કે આજે 1 કલાક કર્યું, આ 4 કલાક કર્યું, આ 6 કલાક કર્યું, આ 10 કલાક કર્યું. જોકે કરતા નથી એટલું બધું માણસ, પણ જેટલું કરે એટલું ગણતરીમાં લઈ લે છે, એનો સંતોષ લઈ લે છે. એ તો ઓર મિથ્યાત્વને દર્શનને દ્રઢ કરવાનો વિષય થઈ ગયો, એ પ્રકાર થઈ ગયો એનો. એ તો ફળ ન મળે, એનો ફળ અમે ન જોવે તો એ તે સહજતા હોય કે ઓછા નહીં રહીએ. અંદરમાં નિધાન પડેલું જોવે અને એમાંથી જે પુરુષાર્થને વીર્ય ઉછળે એ કાંઈ અછાનો રહીએ, અને પૂછવા જવું પડે કોઈને, હે જાગ્યા પછી કોઈને પૂછે કે મને કહેજો, હું ઊંઘતો તો નથી ને જાગું જ છું ને, એમ બીજાને પૂછે જાગી ગયા પછી, હે પૂછે ને, એના જેવી વાત છે. ભલે ફળના અત્યારે એક ક્ષણે ન દેખાતું હોય, પણ જાગૃતિ વસ્તુ જ જુદી છે, આખે એને પૂછવું પડતું નથી. એટલે એ બધી પ્રવૃત્તિમાં પણ સ્વાભાવિક પુરુષાર્થના અભાવને લીધે અનુભવ સધાતો નથી. વાસ્તવિકપણે તો સ્વભાવના ભાવ ભાષણથી ઓલું નાસ્તી લીધું, હવે સવળું શું છે, અવળું આ બધું ચાલ્યું. આમ સવળું એમ છે કે સ્વભાવના ભાવ ભાષણથી, સ્વભાવનું સામર્થ્ય જ્ઞાનમાં આવવાથી, એનું નામ ભાવ ભાષણ છે. સ્વભાવનું ચૈતન્ય વીર ઉછળે સહજપણે તો જ તેમાં કૃત્રિમતા થતી નથી. ત્રણ પ્રકારમાં આવતા દ્રવ્ય ગુણ પર્યાય રૂપ વસ્તુનું સ્વરૂપ જ્ઞાન અને ત્રિકાળી અભેદ સ્વભાવ પ્રત્યેનું જોર અથવા પુરુષાર્થ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. આ પ્રકરણ સંતુલનનું છે કે જ્ઞાનમાં તો આત્મા દ્રવ્ય કેવો છે, ગુણે કેવો છે, પર્યાય કેવો છે, એનું ભેદ ઉત્પન્ન થાય છે, જે વિચાર આવે છે. અને જે જોર છે એ ત્રિકાળી અભેદ સ્વભાવ ઉપર જાય છે. તો આ બે વચ્ચે કાંઈ સંતુલન છે કે સંતુલન નથી, કે ક્યારે સંતુલન આવે, કે ઉપરનો જે પ્રકાર છે સ્વભાવના ભાવ ભાષણથી સહજ પુરુષાર્થના ઉત્થાનવાળો જે પ્રકાર છે એમાં એને દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ વસ્તુનું યથાર્થ જ્ઞાન પણ રહે છે, અને એ ભેદવાળું જ્ઞાન ગૌણ થઈને ત્રિકાળી અભેદ સ્વભાવ પ્રત્યેનો જોર જાય છે. ભેદ ઉપર જોર નથી જતો, જ્ઞાન થાય છે દ્રવ્યગુણ પર્યાયનું યથાર્થ, પણ જોર જાય છે અભેદ સ્વભાવ ઉપરનો, અભેદ સ્વભાવ પ્રત્યે જોર થઈને. એ રીતે પુરુષાર્થનું જ્ઞાન અને પુરુષાર્થ વચ્ચેનું સંતુલન જળવાય છે. એટલા માટે એ વિષય સંતુલનનો અહીંયા લીધો છે કે કોઈ અભેદ ઉપર જોર દે છે ને દ્રવ્યગુણ પર્યાયમાં છબડો મારે છે. પુરુષાર્થની ઘણી વાત કરે, નાયકને નાયકના પુરુષાર્થની એવી જોરદાર વાત કરે, દ્રવ્યગુણ પર્યાયના વિષયમાં એને પોતાને ખબર ન હોય અને ગડબડ ચાલતી હોય. તો એવી રીતે પણ એ જ્ઞાનનું અને પુરુષાર્થનું સંતુલન નથી. કોઈ દ્રવ્યગુણ પર્યાયના વિષયમાં તો એકદમ એક્સપર્ટ થઈ જાય અને પુરુષાર્થમાં દબડકો હોય, કેમ કે એટલી બધી ભેદ પ્રધાનતાને ગૂંટતો હોય, એટલી દ્રવ્યગુણ પર્યાયની ભેદ પ્રધાનતાને ગૂંટતો હોય કે પુરુષાર્થ આવવાનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. તો આમ જ્ઞાન અને પુરુષાર્થ વચ્ચેનો મેળ શું, એનું સંતુલન શું, એ વાત ખ્યાલમાં નથી હોતી. એટલે ગમે એ એક બાજુની ગડબડ ચાલતી થઈ જાય છે, અને સાચા રસ્તે જીવ આવી શકતો નથી. અવગુણ ટાળીને ગુણ પ્રગટ કરવા છે, એ તો પલટો મારતી ચીજ છે એના ઉપરથી જ નક્કી થાય. નહીતર તો ધ્રુવ હોય, પર્યાય ને ધ્રુવ માને એ તો કઈ અવગુણ મટે નહીં, એને કઈ ગુણ પ્રગટવાનો સવાલ ઉભો થતો નથી. હવે જે વાત રહી ગઈ હતી એ તો ધ્રુવ સ્વભાવની જ રહી ગઈ હતી. એવું એ લક્ષમાં આવ્યો ભાવ ત્યારે એને દ્રવ્યગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે. એ યથાર્થ જ્ઞાન થતાં પુરુષાર્થ કામ કરે છે અને ભેદોનું જ્ઞાન ગૌણ રહી જાય છે. હા, લીધું સ્વરૂપ નિશ્ચયના પ્રકરણમાં એ વાત વ્યવસ્થિત લીધી છે. એટલે ભાવ ભાષણ વિના જ્ઞાન કલ્પના યુક્ત હોય છે. શું છે? ભાવ ભાષણ વિના જે જ્ઞાન છે એ બધું જ્ઞાન કલ્પના વાળું હોય છે, એમાં કલ્પના ભળેલી હોય છે. કલ્પના અને વાસ્તવિકતા પરસ્પર વિરુદ્ધ છે. ઉપર ટપકે સરખું દેખાય, બાહ્ય દ્રષ્ટિથી જોનારને એમ લાગે કે આ વાત કરે છે એવી જ આ વાત કરે છે, જ્ઞાની કહે છે એવું જ વિદ્વાન કહે છે, વિદ્વાન કહે છે એવું જ જ્ઞાની કહે છે. પણ એકને કલ્પના થઈ છે, એકને વાસ્તવિકતા છે, અને કલ્પના અને વાસ્તવિકતામાં પરસ્પર વિરુદ્ધતા છે. બે રસ્તો જ જુદો છે આખો. કલ્પનાના રસ્તે ચડેલો ઉન્માર્ગે જાય છે, વાસ્તવિક જ્ઞાનનો વાળો સન્માર્ગે જાય છે. એટલે બેની વચ્ચે મોટો ફેર છે. એક મોક્ષ માર્ગે છે, એક સંસારના માર્ગે છે. એ જે કહ્યું છે શાસ્ત્રમાં કે પંડિતોનો સંસાર શાસ્ત્ર છે, પંડિતોનો સંસાર બૈરા છોકરા ન લીધા પણ પંડિતોનો સંસાર શાસ્ત્ર છે. જેમ લોકો કહે છે કે ભાઈ અમારે તો દુકાન ધંધો અને પરિવાર અમારો સંસાર છે, તો કે પંડિતોને તો એવું કાંઈ નથી, વેપાર ધંધો કારખાના નથી, તો કે એનો સંસાર, તો કે એનો સંસાર શાસ્ત્ર છે. ક્યારે? કે શાસ્ત્ર વાંચીને કલ્પના ચડે ત્યારે. વાસ્તવિક જ્ઞાનમાં આવે તો એ મોક્ષ માર્ગમાં આરૂઢ થઈને મોક્ષ ફળને પામ્યા વિના રહેતો નથી. કલ્પના અને વાસ્તવિકતા પરસ્પર વિરુદ્ધ છે, તેથી કલ્પનાયુક્ત જ્ઞાન સહિત કૃત્રિમ જોર આવે તો પણ સ્વરૂપ જ્ઞાન અને પુરુષાર્થ વચ્ચે સંતુલન જળવાતું નથી અને એકાંત થઈ જાય છે. કાં તો જ્ઞાનનો એકાંત થઈ જાય, કાં તો કૃત્રિમ પુરુષાર્થનો એકાંત થઈ જાય, પણ બે વચ્ચે સંતુલન જળવાતું. એની સમજણ અને એની પુરુષાર્થ વચ્ચેની જે સમતુલા જળવાવી જોઈએ, એ સમતુલા ભાવ વાસન વિના જળવાતી નથી અને એકાંત થઈ જાય છે. વળી કલ્પનાનું ફળ દુઃખ છે તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. જો ભલે આત્મા સંબંધીની કલ્પના થશે તો પણ એનું ફળ દુઃખ આવશે, એનું ફળ સુખ નહીં આવે. વાસ્તવિક જ્ઞાનનું ફળ સુખ છે, ખોટા જ્ઞાનનું ફળ દુઃખ છે, અથવા અજ્ઞાનનું ફળ દુઃખ છે. ખોટું જ્ઞાન કહો કે અજ્ઞાન કહો. કલ્પનાનું ફળ દુઃખ છે, ભલે અત્યારે મંદ કશાય હોય, તત્વ ચિંતન કરતો હોય ત્યારે, આત્માનું ચિંતન મનન કરતો હોય ત્યારે ભલે કશાય મંદ હોય, પણ એનું ફળ દુઃખ જ છે, એનું ફળ સુખ આવવાનું નથી. તેથી આગમનો અભ્યાસ કરતા સ્વરૂપ નિશ્ચય થવામાં કલ્પના થઈ જવાનું કારણ શું? હવે કેમ આ કલ્પના થઈ? જીવ સત્શાસ્ત્રોનો સાચા આગમનો અભ્યાસ કરે, ખોટા આગમનો અભ્યાસ કરે ને કલ્પના એ ચડે એમ નહીં, પણ સાચા આગમનો અભ્યાસ કરે, સમયસાર આદિનો અભ્યાસ કરે શું, અને છતાં સ્વરૂપ નિશ્ચય થવામાં કલ્પના થઈ જાય છે. શું કરવા? કે એ કલ્પના થઈ જવાનું કારણ જીવની લોક સંજ્ઞા છે. કાં તો એને લોક ઉપર નજર હોય, સમાજ ઉપર નજર હોય, એ શાસ્ત્રનો અભ્યાસ કરતા એને પોતે આ સમાજની અંદર શાસ્ત્રનો અભ્યાસી છે અથવા વિદ્વાન છે અથવા આત્માર્થી છે અથવા કાંઈક જાણનારો છે એવું સ્થાન છે, હું આ કાંઈ અભ્યાસી નથી એવું નથી, ભાઈ એ પણ કાંઈક જાણે છે ને કાંઈક સમજે છે એમ પોતાને એમ રહ્યા કરે એવી જે લોકસંજ્ઞા છે એ કલ્પનામાં લાવી દે છે જીવને. એમાં શું લીધું છે? આ શ્રીમદજીએ લીધું છે લોકસંજ્ઞા, ઓગસંજ્ઞા અને અસત્સંગ એ જીવને આત્માનું જ્ઞાન કરવા જતાં કલ્પના ઉત્પન્ન થઈ જવાનું કારણ બને છે. કેમ કે એને આગમ વાંચીને લોકોની અંદર કાંઈક પોતાને, લોકોની નજરમાં કાંઈક પોતાનું સ્થાન રાખવું છે, ગણના રાખવી છે. શું? તો એને નિયમથી આગમ જ્ઞાન કરવા જતાં આત્માની કલ્પના થઈ જશે, કલ્પનામાં આવી જશે. કેમ કે કલ્પનાવાળો કાંઈક વિશેષતા બતાવવા જશે, કોઈ મારી વિશેષતા છે, હું બીજા બધા ભલે ગમે એમ કે પણ મારી વિશેષતા છે, આ નવી વાત છે, આ ઝીણી વાત છે, આ સૂક્ષ્મ વાત છે, આ વિશેષ વાત છે, એમ કરીને કાંઈક ને કાંઈક કલ્પનામાં આવી જશે. જ્ઞાનીઓ તો એટલા માટે એનો એક સૂક્ષ્મતાથી જ્ઞાનીની વાણીનો વિચાર કરવા જેવો છે કે જ્યારે જ્યારે કોઈ વાત કરે છે ત્યારે પૂર્વના વિશેષ જ્ઞાનીઓનો સાથે સાથે નામ લેતા જાય છે. કોઈ પોતાના શ્રી ગુરુ હોય તો એનું નામ લેતા જાય છે. એનું શું કામ છે? નહીતર છેવટે સર્વજ્ઞ અને જિનેન્દ્રનું નામ લેતા જાય છે. જિનેન્દ્રોએ આમ કહ્યું છે, હું કહું છું એમ નહીં, જિનેન્દ્રોએ આમ. આ કોઈ મારી વિશેષ વાત નથી, આ તો પરંપરાથી ચાલતી આવતી સર્વજ્ઞ પ્રણીત વાત છે. એવી રીતે એટલે એને કલ્પના, એને કોઈ લોકસંજ્ઞાથી પોતાની મહત્તા નથી દર્શાવી. કોઈ વાત કરીને પોતાની મહત્તા દર્શાવવાનું જ્યારે લોકસંજ્ઞા હોય ત્યારે એને અવશ્ય જ્ઞાનમાં કલ્પના ઊભી થયા વિના રહે નહીં. હા, કેમ કે પોતાને આ ભાવમાં પ્રત્યક્ષ ગુરુ નહોતા, એમ જ કહેતા કે આ વાણી ત્યાંથી આવી છે એમ કે છે, આ મહાવિદેથી આવેલી વાણી છે એમ કહેતા. મહાવિદેની આ વાત છે. શું અત્યારે પણ 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ત્રણ લોકના નાથ સર્વજ્ઞ કેવળી સિમંદર ભગવાન આ જ વાત કહે છે? અમે આ વાત કહીએ છીએ એમ નહીં, ભગવાન આ વાત કહે છે. શું એમ કહેવાનું પાછળ કારણ એ છે કે પોતે તો એ બાબતમાં કોઈ પોતાની મહત્તા વધારવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે સ્વરૂપ નિશ્ચય કરવા જતાં કલ્પના થવાનું કારણ જીવની લોકસંજ્ઞા છે અથવા ઓગસંજ્ઞા છે. ઓગસંજ્ઞા એટલે અવલોકન વગર, તપાસ્યા વિના, એમને એમ તર્કથી આગમનો વિષય નિશ્ચિત કરી નાખ્યો, સંમત કરી નાખ્યો, એને ઓગસંજ્ઞા કહે છે. પોતાના ભાવ સાથે મેળવીને એ કરે ત્યારે ઓગસંજ્ઞા રહેતી નથી, ત્યારે વાસ્તવિક જ્ઞાન થાય છે. ઓગસંજ્ઞા છે અને અસત્સંગ છે. અથવા જીવ અવગુણી જીવોના સંગમાં રહેતો હોય, એના પ્રત્યે પ્રીતિ રાખતો હોય, એની અપેક્ષા રાખતો હોય, ત્યારે પણ જીવને સ્વરૂપ નિશ્ચય કરવા જતાં કલ્પના થઈ પડે છે. એટલે સત્સંગ ઉપર અને અસત્સંગ ઉપર વધારે વજન આપ્યું છે, મુનિ દશા સુધી વધારે વજન આપ્યું છે. એનું આ કારણ છે કે જે ઉપલી દશામાં હોય તો નીચે પડે, એને તો નુકસાન થયા વિના રહે નહીં, અસત્સંગના છાંટા ઉડ્યા વિના રહે નહીં. પણ જેને ઉપર ચડવું છે એને ઉપર ચડવામાં બાધક કારણ થાય. સ્વરૂપનો નિર્ણય કરવો હોય તો નિર્ણય કરવા જાય એમાં કલ્પના થઈ જાય અસત્સંગના કારણે. કેમ કે નિર્ણય તો ગુણની રૂચિથી થશે, અસત્સંગમાં ગુણની રૂચિ તીવ્ર છે ત્યારે અસત્સંગ છે. કે દોષિત હોય તો વાંધો નહીં, એનો વાંધો નહીં, એને ગૌણ કરી નાખે. તો એ રીતે તો એને સ્વરૂપ નિશ્ચય પણ થઈ શકશે નહીં, ભલે આગમ વાંચશે તો પણ નહીં થાય. હા, જાણીને જ કરે છે, અજાણતા તો કાંઈ નથી કરતો, જાણીને જ કરે છે. એને ખબર, ગુણદોષના વિચારની ભૂમિ આ તત્વનો વિચાર છે, અથવા આ પ્રકારનો જે સ્વાધ્યાય છે તો ગુણદોષની પ્રધાનતાવાળી વિચાર પદ્ધતિ છે. એમાં આવ્યા પછી એટલો પણ વિચાર ન કરે, આ તો બહુ સ્થૂળ વિચાર છે. સંગ કોનો કરવો, સત્સંગ કરવો કે અસંગ, કુસંગ કરવો, એ તો અસત્સંગ કરવો, એ તો એક સ્થૂળ વિવેક કરવાનો વિષય છે. આપણે એક વિચાર કરીએ કે કરાંચી બાપુજી બેનશ્રીને સત્સંગ નહોતો, જ્ઞાન તો ત્યાં નહોતું થયું, હજી તો ગુરુદેવને સાંભળ્યા નહોતા, નાનપણથી ત્યાં રહેતા હતા. પણ જ્યારે એમને આત્મહિતનો પહેલો વિચાર આવ્યો ત્યારે એમાંથી સીધું જ આ વિવેક થઈ જાય છે. જેને ખરેખર પોતાના આત્માના હિતનો વિચાર ઉગે છે એને સંગ માટે તો તરત જ વિવેક આવી જાય છે કે સત્સંગ કરવો જોઈએ, આનો સંગ ન કરવો જોઈએ, આનો સંગ કરવો જોઈએ. એટલી વહેંચણી તો એ બીજા કોઈ તત્વજ્ઞાન સમજ્યા પહેલાં જીવ કરી શકે એટલી ક્ષમતા છે આ જીવમાં. એટલો સ્થૂળ વિષય છે આ. શું હવે એમાં ઘણો વિચાર્યા પછી ને ઘણો વાંચ્યા પછી જો એમાં ભૂલ કરે તો એના વાંચન વિચારનો આંક છે એ ક્યાં છે એ મૂકી દેવા જેવો વિષય છે. એ કાંઈ વાંચન વિચારમાં કાંઈ સમજ્યો નથી, હજી તો એને સંઘની ખબર નથી. શું આ એવો વિષય છે એટલે એ તો સ્થૂળ જ્ઞાનમાં સમજાય છે. શું એ અસત્સંગને લઈને જીવ સ્વરૂપ નિશ્ચય કરી શકતો નથી, કરવા જાય તો એમાં કલ્પના કરી બેસે છે. તેથી ઉક્ત ત્રણેય પ્રકારના દૂષિત ભાવોને છોડીને, દૂષિત આ પ્રકારના ત્રણેય પ્રકારના દોષને છોડીને અંતરખોજપૂર્વક યથાર્થ સ્વરૂપ નિશ્ચય થાય તો જ જ્ઞાન અને પુરુષાર્થનો સુમેળ રહે અથવા સંતુલન રહે. જો એ પ્રકારે એ દોષને એમનેમ ઉભારીએ અને ગમે તેટલો શાસ્ત્રનો અધ્યયન કરી લઈએ, ગમે એટલો તત્વ વિચાર કરી લઈએ, કલ્પનામાંથી બહાર નીકળી શકશે નહીં. કલ્પનાએ ચડેલો જીવ ઉડીને ક્યાં જશે કલ્પનાને પાંખ ઉપર બેસીને, એનો કોઈ નિર્ણય થઈ શકે એવો વિષય નથી. એ તો જેમ 84 લાખમાં જીવ ક્યાં રખડતો હોય એનો નિર્ણય થઈ શકે નહીં. વંટોળિયામાં તણખલા જેવો વિષય થઈ ગયો. એ તો પછી તો વંટોળિયામાં તણખલું ક્યારે ઉડીને ક્યાં પડે કોને ખબર પડે, એના જેવું એ કલ્પનાનો વંટોળ છે જીવને. એ રીતે વિચારવા યોગ્ય છે જ્ઞાન અને પુરુષાર્થના સંબંધમાં, નહીંતર જ્ઞાનનોય ધોખો રહેશે અને પુરુષાર્થનોય ધોખો રહી જશે. બંનેમાંથી કોઈ એક જાતના બફમમાં ને બફમમાં જીવ મનુષ્ય પર્યાય જેવી કિંમતી મનુષ્યનો સમય વ્યતીત કરી નાખે છે અથવા નરભવ હારી બેસે છે, એમ કે મનુષ્ય ભવને હારી બેસે છે. અહીં સુધી રાખો.